કર્તા છે અને કર્મનો ભોગતા છે. આ અંગેના કંઈ આત્માનું કર્તા પણ કેવી રીતે છે? આખા જૈન દર્શનની અંદર જે સંપ્રદાય ભેદ મતભેદ કહેવાતો દાર્શનિક ભેદ માન્યતા ભેદ એ જે ચાલે છે ને એમાં આ જ પોઈન્ટ છે. એક માન્યતા એટલી બધી સજ્જડ છે કે આત્મા કરતા નથી, બરોબર બેસાડી લઈએ આત્મા અકર્તા છે. અને અહીંયા કૃપાળુ દેવે સમ્યક દર્શનના સ્થાનમાં એમ કીધું કે આત્મા કર્મનો કરતા છે. કર્મ જડ કે ચેતન? જડ. તો કર્મનો કરતા આત્મા, આ વાત બેસે નહીં. કેમ કે જડ કર્મની ઉત્પત્તિ ચેતન એવા આત્માથી કેવી રીતે થાય? આ એક વાત. બીજી વાત, આત્મા અશરીરી છે તો કર્તાપણું કરવા માટે, એના કર્તાપણા માટે કોઈને કોઈ ક્રિયા. હવે ક્રિયા આત્મા ભાવ સ્વરૂપ છે તો ભાવ સિવાય આત્મા કરે શું એવી એક સમયસારની ગાથા છે. એટલે એ કરી શકે નહીં. હવે એટલો બધો આ જેને કહીએ યક્ષ પ્રશ્નો આપણા જૈન સમુદાયની અંદર જે જે લોકો ક્યાંક જાય, દાખલા તરીકે દિગંબરમાં જાય તો તત્વજ્ઞાનની વાતોમાં આહા આહા થઈ જાય, ઓહો કેવી વાત કરી છે, વાત તો સાચી છે. પાછો બીજે જાય તો જે વ્યવહાર માર્ગ છે ત્યાં એ લોકોને આટલી બધી સમજણ જ્ઞાનની છે નહીં, કેમ કે ક્રિયામાં છે એટલે એ પણ આ સમજાવી શકે નહીં કે આત્મા કેવી રીતે કર્મને કરતા છે. એક જ જેને કહીએ વિચારણા, સમ્યક વિચારણા જૈન દર્શનની, વિતરાગ માર્ગની, શુદ્ધ સંકેતની બતાવનાર કોઈ પુરુષ હોય તો તે પરમ કૃપાળુ દેવ છે, જેમણે કહ્યું કે આત્મા કર્મનો કરતા છે અને તે કર્તાપણુંનું ટળવાપણું પણ છે. એ કર્તાપણું શાશ્વત નથી, અપેક્ષા એ છે. હવે જૈન દર્શનનો આધાર અનેકાંત અને સ્યાદવાદ, આ જે છોડી દે છે એને કોઈ દિવસ આ વાત પકડાય નહીં. કેમ કે જીવ કાં એક આ છડા ઉપર છે ને કાં બીજા છડા ઉપર છે, એટલે એમ જ કે આત્મા કેવી રીતે કરી શકે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી ને કરતું નથી ને સ્પર્શતું નથી ને કંઈક પ્રકારની રામાયણ ચાલ્યા કરે, આ કેવી રીતે બને? અપેક્ષા જો ગ્રહણ કરવામાં ન આવે તો આ સત્ય સમજાય નહીં. અને સમજાય નહીં એટલે જીવ ગોથા ખાય. હવે જો હું કરતા, આત્મા કરતા નથી તો એને નક્કી કરવું પડે કે કરતા છે કોણ. કંઈક કરવું પડે ને કે કરતા છે કોણ, આ કર્મનું સર્જન કોણ કરે છે અને કોક કરે તેનું ફળ આપણે ભોગવવું. પાછો એ વાત આવે વિરોધાભાસ આવ્યો તો પછી કોક કરે છે બીજું દ્રવ્ય થયું એનું ફળ આપણે ભોગવવું પડે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી તો કોક અશુભ કર્મ કરીને આપણે દુઃખી થઈએ. સ્વાધ્યાયમાં બેઠા છીએ, આપણે સત્સંગમાં બેઠા છીએ. આ સત્સંગ સંગોષ્ઠી ચાલે છે. વિતરાગ માર્ગની સ્પષ્ટતા અનેકાંત દ્રષ્ટિથી કરવી, સ્યાદ બાદથી સમજવું, અપેક્ષા ભેદથી સમજવું, તો જ પૂર્ણ સત્ય મળશે, ને તો એકાંતિકમાં સત્ય હોઈ શકે નહીં. એટલે આપણે ક્યાંય જવાબ ન દઈ શકીએ. અને આપણે ગોથા ખાઈએ, સારું એ સાચું હશે, આ બાબતમાં તો એ સાચા છો, ઘણાની ટેવ હોય છે. આમ દિગંબરો બહુ સાચા, આમ શ્વેતંબરો બહુ સાચા, વ્યવહાર તો કરવો જોઈએ ને. અરે ભાઈ, બંને સાચા છે, બંને વિતરાગના અનુયાયીઓ છે, પણ બંને ખોટા છે. આ આત્મસિદ્ધ ન વાંચો ત્યાં સુધી આ બેસે નહીં. આ છ પદનો પત્ર ન વાંચીએ ત્યાં સુધી બેસે નહીં. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જ્ઞાનીને તો આ બંને અજ્ઞાનીઓની કરુણા આવે છે, આ બિલકુલ જ્ઞાની છે એની પણ કરુણા આવે છે કે એકાંતમાં છે, અને બિલકુલ વ્યવહાર જડ છે એની પણ કરુણા છે કારણ કે વ્યવહારમાં છે. વસ્તુ સ્થિતિ જુદી છે, અને વસ્તુ સ્થિતિને સમજવા માટે સમ્યક દર્શન માટે કૃપાળુ દેવે ઘણા ઘણા સાધનો ઘણા શાસ્ત્રોમાં આપ્યા છે. સંકિત કેમ થાય, પણ એક જે આ છ પદનો પત્ર અને આત્મસિદ્ધિ આપી છે એ લાજવાબ છે, એની તોલે કોઈ ન આવે. એ અંતિમ સત્ય જેવું સત્ય આપણને પ્રભુએ પ્રરૂપિત કર્યું છે, અને એ આ આપણને છ પદમાં પહેલા ગદ્ય રૂપે આપ્યું, અને પછી આત્મસિદ્ધિમાં પદ્ય રૂપે. આત્મા કર્મનો કરતા છે. હવે એની વાત અહીંયા છ પદની અંદર ત્રીજું પદ આજે વિચાર્યું એમાં આવે છે. તો આત્માનું કરતાપણું જ્ઞાનીએ કેવી રીતે કીધું છે? બોલો.
આત્મા જ્યાં સુધી પોતાના સ્વભાવ મારીએ, એટલે આત્માનો જે સ્વભાવ છે એ તો અસંગ સ્વરૂપ છે, અસંગતા છે એની. અસંગ રે, કોઈની પણ સાથે જોડાઈને ભિન્ન જ રે બધાથી, ત્યાં સુધી એ પોતાના સ્વરૂપનો કરતા છે. પણ જેવો ક્યાંક ને ક્યાંક એને સંગ થઈ ગયો તો એ પછી વિશેષ પરિણામ થયું એનું, એટલે અનુપચરિત વ્યવહાર થયો, અને અનુપચરિત વ્યવહારથી એ દ્રવ્ય કર્મનો કરતા થઈ જાય છે. એવી રીતની વાત કરી છે, દ્રવ્ય કર્મનો કરતા છે. અને વ્યવહારિક રીતે કહેવાની અંદરમાં જે કહે છે કે આ આણે કર્યું, આ આણે કર્યું, આણે કર્યું, એ બધું જે ઘર મકાન આદિની વાત છે, તો એમાં એ ઉપચારથી કહેવા પૂરતું છે. બાકી મકાન બનાવ્યું તો કોણે બનાવ્યું એના માટે થઈને તાર્કિક રીતે વાત કરીએ તો કડિયાએ બનાવ્યું, મેં બનાવ્યું એમ કહી તો મેં બનાવ્યું, મેં તો પૈસા આપ્યા. કડિયાએ બનાવ્યું તો કે કડિયાએ ક્યાં બનાવ્યું છે, એ તો રેતી ચૂનાનું બન્યું છે. રેતી ચૂના કોણે બનાવ્યા તો કે એ તો પૂતગલના છે. એમ તર્કથી જોવા જાય તો કોઈએ બનાવ્યું નથી એમ, પણ કહેવા માટે થઈને બનાવે છે કે આ આણે બનાવ્યું છે એમ. એવી રીતે દ્રવ્ય કર્મની અંદરમાં પણ જે ભાવ થાય છે, વિશેષ ભાવ થાય છે આત્માના, થાય છે તો આત્માના જ ભાવ, વિશેષ ભાવ થાય છે, અને વિશેષ ભાવ થાય છે એ ક્ષણિક છે, એટલે કે સમયવર્તી છે. એનો સમય જે પૂરો થાય એટલે એ ભાવ પછી કામ કરી શકતો નથી, અથવા તો એનું બળ ઘટી જાય છે. એટલે એને પણ એમાં દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય છે, એટલે કે જે કારમણ વર્ગણામાં જે એવી શક્તિ છે, એ શક્તિ જે જુદી જુદી શક્તિઓ છે કારમણ વર્ગણાની, એ આત્મપ્રદેશ ઉપર ખેંચાઈને આવે છે અને જમા થાય છે. એટલે આત્માના જે સ્વરૂપ છે એને અવરોધે છે, આત્માના ગુણોને અવરોધે છે. એવી રીતની વાત કહેવાનો ભગવાનનો આશય છે. અને એ પણ આ હું કહું છું એમ નથી કહેતા, ભગવાન એમ કહે છે કે બધા જ્ઞાનીઓ આ પ્રમાણે કહે છે કે જે લોકો જે જ્ઞાન પામ્યા છે એવા સર્વજ્ઞાનીઓ કહે છે. અને હવાલો આપ્યો છે સૌથી શ્રેષ્ઠ જ્ઞાનીનો, તીર્થંકર ભગવાનનો.
ત્રણ પ્રકારનું કર્તાપણું, ત્રિવિધ ત્રણ પ્રકારનું શ્રીજીને વિવેચ્યું છે. આત્માનું કર્તાપણું છે એમ આ સાપેક્ષ કર્તાપણું આત્માનું છે એમ કોણે કહ્યું છે? શ્રીજીને, જે સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ છે, જે કેવળ જ્ઞાન છે, જે અરિયંત છે, એમણે વિવેચ્યું છે. હવે જુઓ, ચારે બાજુ માન્યતાના આધાર ઉપર જે મતાર્થ થયો છે, મતવાદ જે બરોબર જામી ગયો છે અત્યારે, એ મતવાદ શેના આધાર ઉપર છે? એક વાત ઉપર, એકાંત ઉપર. ત્રિવિધ પ્રકારનું એને વ્યાપ બેસતી નથી. જિનેશ્વરે કહ્યું છે, આ કોઈ આચાર્ય એ નથી કહ્યું. આચાર્યની મતિ પણ એક સુધી ચાલી. એવા ઘણાય બહાદુરો છે કે જે સ્વાધ્યાયમાં કહે કે આત્મસિદ્ધિ વાંચી લો પછી સમયસરમાં જાજો. જેને સમયસર ઊંચું હોય અને આત્મસિદ્ધિ નીચી હોય, મગજની અંદર શું ભરાઈ ગયું છે કંઈ સમજાતું નથી. અરે, સમયસારથી તું એક અંશ સત્યને પામીશ, આત્મસિદ્ધિથી પૂર્ણ સત્યને પામીશ. ઊંચાઈ તો આની છે, સમજવું તો આનું છે. એ નયના શાસ્ત્રો છે, એ વાત પકડાતી નથી. અને નય એ વસ્તુના એક અંશના ધર્મને નિરૂપણ કરે છે, એથી આગળ નહીં. એ પ્રમાણ નથી. એ જે નિરૂપણ કરે છે એ પૂર્ણ સત્ય છે, કેમ કે નય છે. પણ વસ્તુ આખાનું નિરૂપણ નથી થતું. વસ્તુ આખાનું નિરૂપણ થાય એ પ્રમાણ છે. હવે અંશનું નિરૂપણ કર્યું એને જે સંપૂર્ણ માનીને જે લોકો પોતાના બુદ્ધિના બારણા બંધ કરે એને વસ્તુનું સ્વરૂપ પકડાતું નથી. અહીંયા જિનેશ્વર ભગવાને વસ્તુના પૂર્ણ સ્વરૂપને કહ્યું છે કે ભાઈ, આ કર્તાપણું છે એ એક અંશથી નહીં, ત્રિવિધ પ્રકારે છે. આપણે બરોબર બેસાડીએ, આ શુદ્ધ સંકેત પ્રાપ્ત કરવા માટેની વિચારણા છે. અને આ સુવિચારણા પ્રગટે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, આ સમ્યક જ્ઞાન સંકેત. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આટલા આટલા વર્ષોથી આપણે વાંચીએ, વિચારીએ. શ્રીમદ એક સંપ્રદાય નથી. શ્રીમદ એ મતવાદ નથી. જિનેશ્વરોએ બતાવેલો સાક્ષાત સત્યનો અલૌકિક માર્ગ અને કાંતિક એ શ્રીમદ છે. સંપૂર્ણ સમાજ, આપણા અનુયાયીઓ, જૈન સમાજ આખો વેચાઈ ગયો છે, કાં શુષ્ક જ્ઞાનમાં અને કાં ક્રિયાજળમાં. અને એના આધાર ઉપર માન્યતાઓ બનાવી છે, અને એ માન્યતાઓના આધાર ઉપર ગચ, મત, પંથ, સંપ્રદાય બધું જ ચાલે છે. અને છતાં કોઈને ક્યાંય માર્ગ મળતો નથી. મોક્ષ બધી જગ્યાએ મળે છે, પણ મોક્ષનો માર્ગ નથી ક્યાંય. આત્મા બધી જગ્યાએ મળે છે, પણ આત્માનો મોક્ષ કેમ થાય એ માર્ગ નથી. આત્માની વાત સંપૂર્ણ, મોક્ષની વાત સંપૂર્ણ. કૃપાળુ દેવને સમજવા, આત્માનું કર્તાપણું આ પુરુષે આપણને ઉજાગર કર્યું કે તારા પરિભ્રમણનો કર્તા તું છો, તારા દુઃખનો કર્તા તું છો, તારા સંસારનો કર્તા તું છો. એમ જિનેશ્વર પરમાત્માએ એની દેશનામાં કીધું કે જીવ અનાદિ છે, સંસાર અનાદિ છે અને જીવનો સંસાર પણ અનાદિ છે. પણ જીવનો સંસાર એના કર્મ સંયોગને કારણે છે. એ જો કર્મ સંયોગથી છૂટી જાય તો એનો સંસાર અનાદિ નથી, સમાપ્ત છે. સંસાર અનાદિ રહેશે, અનંત જીવો છે. જીવનો સંસાર અનાદિ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી જીવને કર્મનો સંયોગ છે. તો કર્મનો સંયોગ જીવને કોઈના થકી છે તો કોઈ જીવનો મોક્ષ થાય નહીં. તો પછી જીવના મોક્ષના માર્ગની વાત રહેતી જ નથી. કેમ કે કોક તો કરવા વાળું હોય તો આપણે પછી કેદી છૂટીએ? આપણે કર્યા કરે, ઓળો બાંધ્યા કરે. ના, એ કર્મના સંયોગનો કરતા જીવ પોતે જ છે. તો એને ટાળે કોણ? પોતે જ. એટલે છઠ્ઠું પદ એ આત્માનું સાધક પદ છે. ત્રીજા પદમાં જે કીધું છે, આપણે સમયની મર્યાદામાં સમજી લઈએ. કરતા પણ ત્રણ પ્રકારે છે. પહેલું સ્વરૂપ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા, સ્વભાવનો કરતા છે. સ્વરૂપ પરિણતિ, આપણે અત્યારે પર પરિણતિમાં છીએ. આપણો સ્વભાવ પણ છે, પણ આપણે અત્યારે વિભાવના પ્રવાહમાં છીએ કે સ્વભાવના પ્રવાહમાં છીએ? વિભાવના પ્રવાહમાં છીએ, પરદ્રવ્યના પ્રભાવમાં છીએ, અજ્ઞાનના પ્રભાવમાં છીએ. આપણો આખો ચેતનાનો પ્રવાહ અત્યારે વહી રહ્યો છે. જ્ઞાન દર્શન બધું છે, ચારિત્ર. પણ સમજણ ખોટી છે, દર્શન ખોટું છે અને ચારિત્ર પણ ખોટું છે, મિથ્યા છે. અને એ બધાનું પરિણામ બંધ ચાલ્યા કરે છે. પણ આ જીવ સત્પુરુષનો બોધ મળે અને પોતાના સ્વરૂપનો વિચાર કરીને કહે કે હું તો પરમાંથી ખસી અને સ્વમાં જાઉં, તો સ્વમાં જાય એટલે શું થાય? એ શેનો કરતા થયો? સ્વરૂપનો. પર પરિણતિનો કરતા હતો એ સ્વરૂપ સ્વભાવ પરિણતિનો કરતા થયો. આ પહેલું વાક્ય વાંચો, વાક્ય વાંચો, માં ડેલી વાળા. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. આ પહેલું નિજ સ્વરૂપનો કરતા છે ક્યારે? સ્વભાવની પરિણતિએ. આપણે આપણા સ્વભાવની પરિણતિમાં જઈ શકીએ કે નહીં?
જઈ શકીએ.
કોણ જાય? એનો કરતા કોણ? કોઈ બીજું આપણને મોકલી દે? સુધીરભાઈ, શાહ સાહેબ, ખૂબ ઉપયોગ રાખો, ખૂબ સાંભળીએ કે કૃપાળુ દેવના એક એક લબ્ધિ વાક્યો છે. આગમોનો આગમ છે આ તો. સત્પુરુષના એક વાક્યમાં અનંત આગમ સમાયેલા છે. જરા એમને કાઢી નાખો માં કે ઠીક છે, પદ્ર વાંચ્યો, ના જે આવ્યું, ના જે આવ્યું. અરે શું આવ્યું? પકડી લ્યો આત્માને, ચેતનાને પકડી લ્યો, ઉપયોગને પકડી લ્યો, સ્વરૂપને પકડી લ્યો. સ્વભાવ પરિણતિ પોતે જ કરી શકે પોતાની, અને અત્યારે પર પરિણતિમાં છે, અત્યારે અકર્તા છે સ્વભાવનો, અને પર પરિણતિનો કરતા છે. પર પરિણતિમાં એને કોણ લઈ ગયું? એ પોતે ઘર બાર સ્વજન સંબંધી પરિગ્રહ સંગ્રહ માન અપમાન એ બધામાં ગયો. એનો કરતા કોણ? કોણ લઈ ગયું? પોતે. અને પછી સમાધિમાં આવ્યો, ધ્યાનમાં બેઠો, સ્વભાવ પરિણતિમાં ગયો કે હું શુદ્ધ ચૈતન્ય છું, બધા પરદ્રવ્યોથી ભિન્ન છું, અસંગ છું. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. કોણ લઈ ગયું? પોતે જ. પોતાની જ્ઞાનધારા, આ વિચાર છે પોતાનો છે. તો સ્વભાવ પરિણતિએ નિજ સ્વભાવનો કરતા છે. પોતાના સ્વભાવની પરિણતિમાં જનાર પોતે જ જઈ શકે છે. અને પછી કહે છે બીજું,
અનુપચરિત
વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. હવે દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, વેદનીય, ગોત્ર, આયુષ્ય, નામ, આ બધા દ્રવ્ય કર્મ છે, જળ કર્મો છે, કારમણ વર્ગણામાંથી બંધાયેલા છે. એનો જથ્થો, પ્રદેશ નક્કી છે, એનું કામ શું, એની પ્રકૃતિ નક્કી છે. જ્ઞાનને આવરણ કરશે, દર્શનને આવરણ કરશે, મોહ વધારશે, અંતરાય કરશે, સુખ દુઃખ આપશે શરીરમાં, આયુષ્ય જિંદગી આપશે, ઓળખ આપશે, ઊંચ નીચ આપશે, એ બધા દ્રવ્ય કર્મ છે. આ દ્રવ્ય કર્મનો કરતા કોણ? પોતે. એમાં લખ્યું છે અનુપચરિત વ્યવહારથી તને અનુભવમાં આવશે કે તે જ્ઞાનની આસાધના કરી હોય તો જ્ઞાનાવરણીય કર્મ બંધાયું. હવે કોણે બાંધ્યું? તે બાંધ્યું. તે કોઈ જીવની હિંસા કરી છે તો તારું આયુ કર્મ ટૂંકું બંધાયું. કોણે બાંધ્યું? અનુભવમાં આવે, તને પોતાને ખબર પડે. મોહનીય પરિણામ આકરા હોય તો એવા બંધ પડે. કોઈને અંતરાય કરી હોય, કાંઈ લેવડ દેવાડ ન હોય, આપણે કાંઈ એક પૈસાનો લાભ આપણને ન હોય, તોય કોઈના સુખમાં, કોઈની સમાધિમાં, કોઈના જીવનમાં બાધા પહોંચાડી, પીડા પહોંચાડી, વ્યથા પહોંચાડી, અવરોધ કર્યો વગર કારણે, અંતરાય કર્મ કોણ બાંધે છે? કોઈને ખાવા ન દીધું, કોઈને ખાતા અટકાવ્યું, ઘણું ઘણું આવે છે. કર્મ અનંત પ્રકારના છે, એની પ્રકૃતિ પણ અનંત પ્રકારની છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે એનું એક એક કર્મનું વિવરણ શક્ય નથી. એટલે મુખ્ય આઠ, આઠ પ્રકાર એની કેટેગરી કરીને આપણે સમજાવ્યું છે. પણ અનુભવથી આ કર્મ બાંધનાર કોણ? તો અનુભવચરિત એટલે અનુપચરિત એટલે અનુભવમાં આવી શકે, તને પોતાને ખબર પડે કે આ કર્મ તે બાંધ્યું છે. અનુભવમાં આવી શકે અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા આત્મા છે. આ બીજો પ્રકાર છે કે મેં બાંધેલા કર્મો કોણે બાંધ્યા? મારું આયુ કર્મ પૂર્ણ થયું કોના કારણે થયું? મને શરીરની અંદર સાતા અસાતાના ઉદય થયા કરે છે કોના કારણે થાય છે? વેદનીય કર્મ કોણે બાંધ્યું? અનુભવમાં આવે આ, ક્યાં કોઈને પૂછવા જાશ તું? તને પોતાને અનુભવ થશે, જરાક અંતરદૃષ્ટિ કર અને રોજની ક્રિયામાં ખબર પડશે કે ઓહો, હું તો આ કર્મ બાંધું છું અને આ કર્મનું ફળ તો મને મળશે. આનું જ્ઞાન, મારું જ્ઞાન અવરાશે, આનાથી મારું દર્શન અવરાશે, આનાથી મને અંતરાય થશે, આનાથી મને મોહ થશે, આનાથી મારું આયુષ્યના બંધ તૂટશે, આનાથી મને શારીરિક સાતા અસાતરા પાર વિનાની થશે. આ અનુભવમાં આવવા યોગ્ય શબ્દ પ્રયોગ તો કૃપાળુ દેવનો. અનુપચરિત વ્યવહાર એટલે જે વ્યવહારને તું અનુભવી શક, ચર્મચક્ષુથી નહીં, પણ જો તારી જ્ઞાન ચક્ષુથી, સમજણ ચક્ષુથી, જરા વિચાર ચક્ષુથી જોઈશ તો તને અનુભવમાં આવે કે આનો કરતા તો હું જ છું, આ હું ખોટું કરું છું, હું મને જ બંધ કરું છું, આ બધા સરખા, આ ચાળા સારા નથી, આ દુઃખી થવાના છે, આ હરામ ચાળા છે. એકવાર અંતરદૃષ્ટિ ખોલે આપણો વ્યવહાર સમ્યક થાય. અસમ્યક વ્યવહારના કારણે આ આઠ પ્રકારના કર્મમાંથી ગમે તે પ્રકૃતિનું કર્મ બંધાયું, એમાં સ્થિતિ લાંબી બંધાય, રસ તીવ્ર બંધાય, કારણ કે જેવા આપણા ભાવ. અને આપણને ખબર પડે, અનુભવથી ખબર પડે કે મેં ભાવ મારો તીવ્ર હતો, મેં ક્રોધ કર્યો પણ માઠા ભાવે થઈ ગયો. બહુ વસ્તુનું મૂલ્ય નહોતું, વાતમાં કંઈ જાજો દમ નહોતો. આપણે કહે ને વાત વાતમાંની અંદર આ આત્મહત્યા થઈ, ખૂન કપરા ખરાબા થઈ ગયા, આ વાત વાતમાં થઈ જાય છે, માઠા પરિણામ થઈ જાય છે, કસાય તીવ્ર થઈ જાય છે, કારણ કે ત્યારે જાગૃતિનો અભાવ છે. નમાલી વાતની અંદર નરકના કર્મો આપણે બાંધીએ છીએ. નિગોદના બાંધીએ છે. અનુભવ છે આ. જો જીવ વૈચારિક ચક્ષુથી જાગૃત થાય તો અનુભવથી દ્રવ્ય કર્મનું બંધને હળવો કરી શકે, શિથિલ કરી શકે, અલ્પ કરી શકે, બાંધતા રોકાઈ શકે. અનુભવ છે અનુપચરિત વ્યવહાર. આ અનુપચરિત વ્યવહાર છે, અનુભવમાં આવવા યોગ્ય વ્યવહાર છે કે હું જે કંઈ કરું છું ત્યારે ખબર છે કે ભલે ઓલાને દેખાડી દીધું પણ પોતાને ખબર પડે કે તે આ પાપ શું કામ કર્યું, કોકને ખાતર ઉછીનો કજિયો શું કામ માથે લીધો, કોણે ભોગવવા પડશે? જેના વતી તે કજિયો માથે લીધો એને ભોગવવા પડશે કે તારે? સાદી સમજથી આ બીજું કરતા પદ એટલે ક્રિયા સાથે વિશેષ સંબંધ. ક્રિયા તો થઈ પણ એમાં તું જોડાયો. અનુપચરિત વ્યવહારથી વિશેષ સંબંધ સહિત તને તરત ખબર પડે કે અમે તું નો જોડાયો હતો, થવાનો થઈ ગયો, સંગ થઈ ગયો, જોડાયો. વિશેષ સંબંધ એટલે એ પ્રસંગમાં એ ઘટનામાં ક્ષણિક જીવી હતી, અલ્પજીવી હતી અને એમાં કદાચ હાનિ નુકસાન કોકને હતું અને આ જોડાયો. અનુપચરિત વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. આ કરતાપણું નંબર ટુ બેસે છે વાત. આત્માનું કરતાપણું આ આપણા અનુભવમાં બેસે છે. અનુભવની વાત કૃપાળુદેવ લખે છે કે સૌ કોઈને અનુભવ છે. હવે આપણને અનુભવ થાય છે કે નહીં તો મૂઢતા છે કે જાગૃતિ છે? મૂઢતા રહીએ છીએ, આખો વ્યવહાર મૂઢતાથી કરીએ છીએ. એટલે હું આ જે કરું છું એનાથી કર્મ બંધાય છે એવી જાગૃતિ તે સમયે રહેતી નથી. જીવ અભાનપણે કર્મ કરે છે. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન. કૃપાળુદેવના પદને જો ભૂલો નહીં, એક એક જો તો ચાવી મળે. જ્યાં સુધી આત્મ અભાન છે ત્યાં સુધી, એકવાર એને ભાનમાં આવી ગયો પોતે તો તરત ખબર પડે, અનંત કર્મથી બચી જાય કે મારે શું કામ કરવું છે. ત્રીજું કરતાપણું અનુપચરિત વ્યવહારથી એટલે ઉપચારથી. ઉપચારથી એ ગામ નગર આદિનો કરતા છે. હવે એમાં માત્ર ઉપચારથી એટલે પોતાની માન્યતાના ભાવથી, ખરેખર કંઈ નથી. જેમ કીધું કે કોણે મકાન બાંધ્યું એમાં તો કેટલા પરિબળ છે, પણ આને એમ થયું કે મારા નામનો દસ્તાવેજ છે અને લૌકિક દ્રષ્ટિએ આની માલિકી મારી છે તો આના કરતા કોણ? હું એમ. એ અનેક જગતના સંગ્રહ અને પરિગ્રહ, એની જેટલી વસ્તુઓ છે એ બધાનો પોતે કરતા માને છે મારું છે. એમાં એટલું મમત્વ, એટલી આસક્તિ અને એના કારણે થઈને એટલા એને કસાય, એની સાથે જોડાયેલા છે. એ કંઈક આઘું પાછું થાય, એમાં કંઈક હાનિ વૃદ્ધિ થાય તો વિષમ પરિણામ કોને થાય? કેમ કે એ ઉપચારથી એનો માલિક કોણ છે, કરતા કોણ છે? એ મારા છે. એટલે થયું. બીજું આમ તો આપણે શું લેવા દેવા? કોઈની વસ્તુ કંઈ ચોરાણી તો આપણે શું લેવા દેવા? આ ઉપચાર છે, સંગ્રહ પરિગ્રહ બધો. દ્રવ્ય કર્મ આત્મા સાથે જોડાયેલા છે, સત્તામાં પડ્યા છે. આ કર્મ એકે જોડાયેલું નથી. એટલે કહ્યું કે બધું હોય ચક્રવર્તીનું સામ્રાજ્ય પણ જાય ત્યારે અહીંયા મુખી. એક વસ્તુ તારી સાથે મેલ મેલાટ, પદ પદવી પ્રતિષ્ઠા સમૃદ્ધિ સંપત્તિ, તારી નામના ખ્યાતિ સિદ્ધિ પ્રસિદ્ધિ એક ભેગું આવશે નહીં. જ્યાં જન્મ લઈશ ત્યાં નવેસરથી બધું શરૂ થશે. એક નહીં આવે. ઉપચારથી હતું તારું, ઉપચારથી હતું. તું માને છે ખરેખર તારું? સાહેબ આ મારો સંસાર છે, મારી લીલી વાડી. જ્ઞાની હસતા હોય કે તારી ક્યાં હતી? આ તારું ઘોર જ્ઞાન છે. તારી માન્યતા છે કે આ મારું છે, મારી ગાડી, મારી લાડી, મારી વાડી, આ તારી માન્યતા છે, ઉપચાર છે, કઈ તારું નથી, દ્રવ્ય કર્મથી પણ અનુભવથી પણ તારું નથી. પણ તે જે ગતિના બંધ બાંધ્યા છે એ કોના છે? તે જે પુણ્ય ને પાપ બાંધ્યા છે એ કોના છે? તો કે જતા બધું જશે, બધું છોડી જશે, પણ સાથે શું આવશે? તો કે પુણ્ય ને પાપ. શુભ અશુભના ભારા છે જે દ્રવ્ય કર્મ છે, દ્રવ્ય કર્મના પોટલા તારી સાથે આવશે, ઉપચારના નહીં આવે. ઉપચારથી સામ્રાજ્ય હતું, પદ હતું, પદવી હતી, પ્રતિષ્ઠા હતી, આવું મોટું કુટુંબ હતું, આટલું માન સન્માન હતું, આટલા ઇલકાબો હતા ઉપચારથી. પણ તે દ્રવ્ય કર્મથી જે બાંધ્યું છે, અસાતા વેદનીના કર્મ બાંધ્યા છે, સાતા વેદનીના બાંધ્યા છે, જે ભોગવવા નર્કની ગતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી, એ તારી સાથે આવશે. કેમ કે ઉપચારથી નથી, વિશેષ સંબંધી છે, આત્મા સાથે જોડાશે. ભલે આત્મા સ્વતંત્ર હોય, જળ ક્યાં રહ્યું જુઓ પાછું, ફરી ફિલોસોફી કે એ દ્રવ્ય જુદું છે, આ જુદું છે, એ જુદું છે તો અનંતકાળથી કેળો મૂકતું, તો એવું જુદું જુદું શું કામનું? બોલવું ફક્ત, તો બોલવું એ ઉપચાર છે. મારે એને કર્મને કાંઈ લેવા દેવા નથી, ચેતનને ને જળને કાંઈ લેવા દેવા નથી, ઉપચાર છે. તો અનંતકાળથી આ સત્તામાં રહેલા કર્મો કોની સાથે આવે છે, ક્યાં ઉદય પામે છે? એ ઉપચાર છે. નથી ઉપચાર સમજાતો, નથી અનુભવ સમજાતો, નથી પરિણતિ સમજાતી. અને આ કર્મનું ત્રણેય પ્રકારે કરતા પણ શ્રીજીને નિરૂપણ કર્યું છે એમ કૃપાળુદેવ કહે છે. ત્યારે આ ત્રીજું પદ આપણને સમજાય કે આખા સંસારનું કારણ કર્મનો સંયોગ. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ સુખ, નિજ અનંત સુખ ભોગ. તારા અનંત સુખમાં બધી બાધાઓ છે. એટલું સરસ રીતે છ પદની અંદર પરમ કૃપાળુએ શુદ્ધ સંકેતનું એટલે શુદ્ધ મોક્ષનું સરનામું આપ્યું છે. મુશ્કેલી એ છે કે એટલી બધી ગડમથલ છે માન્યતાઓની, મતની, આગ્રહની. આપણે સૂક્ષ્મ આગ્રહોથી એટલા બધા પકડાયેલા છીએ. સામાન્ય રીતે વિચાર કરીએ ને ઉપર ચલો તો એ લક્ષમાં આવી શકે એમ નથી. સૂક્ષ્મ આગ્રહો, જે દિવસે સૂક્ષ્મ આગ્રહોથી આપણે મુક્ત થઈ શકીએ તે દિવસે આપણે સત્યને પામી શકીએ. આજે આપણે બધું સાંભળીએ છીએ કૃપાળુદેવને, પણ સાંભળતાની સાથે આપણી વાત તો પછી મનમાં બેઠેલી જ છે પક્કડ સાથે. આત્મસિદ્ધિ ફલિત થતી નથી, તત્વ સમજાતું નથી, સંકેતનું તત્વ સમજાતું નથી. કેમ કે માન્યતાનો આગ્રહ બાધારૂપ થાય છે. આને શાસ્ત્રીય પરિભાષામાં સ્વચ્છંદ કહેવાય છે કે પોતે માની લીધેલી વાતને એનો પોતાને અનુભવ ન હોવા છતાં આગ્રહ છે, અનુભવ નથી. એ આગ્રહની પકડ એ સ્વચ્છંદ છે. અને એ નડે છે. આ કૃપાળુ દેવે તો ગજબ કરી છે કરુણા, કે રોકે જીવ સ્વચ્છંદ તો. અરે તારો મોક્ષ તો રોકનાર તું જ છો ભાઈ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ તારો સ્વચ્છંદ અનાદિ કાળનો આવી જુદી જુદી માન્યતાઓથી એવો ભરેલો છે, સૂક્ષ્મ આગ્રહોથી એવી પકડમાં છે, આમાં સદગુરુ સિવાય કોઈ તને બચાવી ન શકે. સ સદ પ્રત્યક્ષ સદગુરુ યોગમાં સ્વચ્છંદ તે રોકાય, નાશ પામે એમ નથી કીધું, રોકાય. રોકાય એટલે તને વિચારમાં નાખી દે, તને તારી વિચારણામાં લઈ જાય. નાશ તો થાય છે 254 પત્ર. શું કહ્યું છે? સ્વચ્છંદનો નાશ ક્યારે હોય? બસો ચોપન નહીં નહીં નહીં. અરે એક એક આવું વાત આવે ત્યારે એવી પકડ એવી પકડ, ફરી વાર પછી આપણને સમજવામાં મુશ્કેલી ન પડવી જોઈએ. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે. સાદી વાતો, તીવ્રની વાત પછી. અહીંયા કોઈ નિર્ગ્રંથ મુનિ દશાની વાત કરી નથી. એ ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સદગુરુના યોગમાં સ્વચ્છંદ રોકાય છે, નાશ નથી થતો. ક્યાંક ખ્યાલ આવે છે? આ ભેદ પકડાય છે કૃપાળુ દેવે લખેલી વાતમાં, કે સદગુરુની મર્યાદા છે તમારા સ્વચ્છંદને રોકી દે, કે ઉભો રે ભાઈ વિચાર કર. અમે તને જેમાં ત્રીજું પદ આવ્યું તો આપણો સ્વચ્છંદ રોકાઈ ગયો. આપણે માનતા હતા આમ જ હોય, કાંઈ થાય નહીં, આ દ્રવ્ય આમ ન કરે. ઉભો રે ભાઈ તું વિચાર કે કેમ થાય છે તો પછી. અને તારા દોસ્તને જેવા દેખાણા, કે મેં એકાંતિક જોયું, મેં એક દ્રષ્ટિથી જોયું, તારા સ્વચ્છંદનો તારો આગ્રહ છૂટી જશે, તારી પકડ હળવી થઈ જશે. કેવી કેવી પ્રક્રિયાઓ આપી છે. એટલે અહીંયા આપણે આજે ફક્ત એટલું જ વિચારીએ, સમય મર્યાદા. ત્રીજું પદ આત્મા કરતા છે. આપણે ક્યારેય એકાંતિકપણે આવું ભાષણબાજી કરવી નહીં કે આત્મા અકર્તા છે. શુદ્ધ આત્મા અકર્તા છે. જે સમયસરમાં કહ્યો છે એ શુદ્ધાત્મા ઉપરનું વર્ણન છે, સંસારી આત્માનું નથી. એટલે મેં કહ્યું કે પ્રતિક્રમણ ઝેર છે શુદ્ધાત્મા માટે, સંસારી માટે નહીં. સંસારી તો પ્રતિક્રમણથી કર્મ ખપાવવા પડશે. પણ કોણ સમજે અને કોણ સમજાવે? અને એમને બુદ્ધિ વિલાસમાં બહુ મજા આવે. શુષ્ક જ્ઞાનની ચર્ચાઓ જામે ને એટલી બધી મજા આવે. પછી ઓહો આજ તો શું થઈ ગયું, શું થયું? કેટલાક તો વળી કે સાહેબ જેમ ચોથા આરામાં વયા ગયા. અરે ચોથાની માંડમાં તું છઠ્ઠામાં વયો ગયો, પાંચમામાં હતો તો હજી તને મોક્ષ સાથે કંઈક સંબંધ હતો, પણ છઠ્ઠામાં તો તું હાવ જઈશ નર્કની ગર્તામાં. કંઈ સમજ પડે છે કે આ જૈન દર્શન છે અનેકાંત છે, આગ્રહનું દર્શન નથી, નિરાગ્રહનું દર્શન છે. કૃપાળુ દેવનો એક શબ્દમાં પરિચય આપવો હોય નિરાગ્રહ, વિતરાગનો એક શબ્દમાં પરિચય આપવો હોય અપ્રમાદ, અપ્રમત્ત. મહાવીર અપ્રમત્ત છે, તીર્થંકરો અપ્રમત્ત છે. વિશેષ અવસર.